એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ જે વાચકના મન પર ખરેખર ઊંડી છાપ છોડી જાય છે. બ્રીના ક્લાર્કની 1999માં આવેલી ખૂબ જ વખણાયેલી કૃતિ રિવર ક્રોસ માય હાર્ટ.
હા, ખરેખર ખૂબ જ પ્રભાવશાળી નવલકથા છે.
બ્રીના ક્લાર્ક, જેમનો જન્મ અને ઉછેર વોશિંગ્ટન ડીસીમાં થયો, એ સમકાલીન આફ્રિકન અમેરિકન સાહિત્યમાં એમ કહી શકાય કે એક બહુ જ મહત્વનો અને સંવેદનશીલ અવાજ છે.
બરાબર.
એમના લખાણોમાં આપણને ઐતિહાસિક સભાનતા અને પેલી કાવ્યાત્મકતાનો એક સુંદર મેળ જોવા મળે છે. ખાસ કરીને એમનું ધ્યાન 20મી સદીના શરૂઆતના જે આફ્રિકન અમેરિકન સમુદાયો હતા અને એમાં પણ મતલબ સ્ત્રીઓ અને પરિવારોના જે અનુભવો હતા, એમના સંઘર્ષો, એમનું આંતરિક જગત, એને ખૂબ જ ઝીણવટથી આલેખવા પર રહ્યું છે. રિવર ક્રોસ માય હાર્ટ આપણને લઈ જાય છે 1920ના દાયકાના જ્યોર્જટાઉન, વોશિંગ્ટન ડીસીમાં. આ નવલકથા માત્ર ઇતિહાસ નથી કહેતી, પણ પેલી કમિંગ ઓફ એજ, જેને બિલ્ડિંગ્સ રોમન કહે છે ને, એ પરંપરાનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે. એક બાળકની નિર્દોષતાથી પરિપક્વતા તરફની સફર, એનો સંઘર્ષ.
અને ઓપરા વિન્ફ્રે બુક ક્લબમાં પસંદગી પામ્યા પછી તો એને ખૂબ જ પ્રસિદ્ધિ મળી આંતરરાષ્ટ્રીય સ્તરે.
હા, એનાથી એની પહોંચ ઘણી વધી ગઈ. આજની આપણી ચર્ચાનો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી, પણ આ પાત્રોની જે ભાવનાત્મક સફર છે, એમનું દુઃખ, અપરાધ ભાવ, પારિવારિક સંબંધોની જે ગૂંચવણો છે અને માણસની ટકી રહેવાની જે ક્ષમતા, સ્થિતિસ્થાપકતા છે, એ બધા મુદ્દાઓને એના સામાજિક અને ઐતિહાસિક સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરવો છે.
બિલકુલ. તો વાર્તાની શરૂઆત થાય છે 1925ના એક ખૂબ જ ગરમ ઉનાળામાં જ્યોર્જટાઉનમાં. આપણને મળે છે બાઇનમ પરિવાર. પિતા છે વિલી, ખૂબ મહેનતુ, પોતાના પરિવાર માટે એમ કહીએ કે રક્ષક જેવા. માતા એલિસ ઊંડી શ્રદ્ધાવાળા અને કુટુંબને સાચવી રાખનાર આધારસ્તંભ જેવા. અને એમની બે દીકરીઓ 12 વર્ષની જૂની મેં, જે થોડી સમજદાર જવાબદાર છે, અને 6 વર્ષની ક્લારા, જે સૌની લાડકી, થોડી ચંચળ.
હા,
ક્લાર્ક એ સમયના જ્યોર્જટાઉનના આફ્રિકન અમેરિકન સમુદાયનું ચિત્રણ પણ ખૂબ જીવંત રીતે કરે છે. એવો સમાજ જ્યાં લોકો નજીકથી જોડાયેલા છે, પણ સાથે સાથે વંશીય ભેદભાવ અને ઓછી તકોનો સતત સામનો પણ કરી રહ્યા છે, છતાં ગૌરવથી જીવવાનો પ્રયાસ છે.
અને પેલી નદી, પોટોમેક નદી.
હા, પોટોમેક નદી એ એમના જીવનનો એક મહત્વનો ભાગ છે. ગરમીમાં રાહત પણ આપે, બાળકો રમે પણ ખરી, પણ એના ઊંડાણમાં જે ભય છુપાયેલો છે એનું પણ એ પ્રતીક છે.
અને આ જે વોશિંગ્ટન ડીસીનો સંદર્ભ છે ને, એ સમજવો બહુ જ જરૂરી છે. ભલે દક્ષિણના રાજ્યો જેટલો કઠોર ભેદભાવ ન હોય, પણ અહીં પણ અલગતાવાદ, સેગ્રીગેશન જેને કહીએ, અને બીજી ઘણી સામાજિક અડચણો તો હતી જ.
બરાબર. તકો થોડી વધારે, પણ પડકારો ઓછા નહીં.
એજ. એટલે બાઇનમ પરિવાર જેવા કુટુંબો માટે રોજિંદા જીવનના સંઘર્ષો તો હતા જ, પણ આ મોટી સામાજિક વ્યવસ્થામાં પોતાની જગ્યા બનાવવી, ઓળખ જાળવવી, સપના પૂરા કરવા, એ બધું જ એક સતત સંઘર્ષ હતો.
તમે સાચું કહ્યું. અને આ જ પરિવેશમાં, એ જ ગરમીમાં નદી કિનારે પેલી દુર્ઘટના બને છે, જે આખી વાર્તાનો પાયો નાખે છે. ઉનાળાની બહુ ગરમી હતી અને બાળકોને તો પાણીમાં રમવાની ઈચ્છા થાય જ.
સ્વાભાવિક છે.
એટલે જોની મેં એની માતા એલિસે ના પાડી હોવા છતાં નાની બહેન ક્લારાને છાનામાના પોટોમેક નદીએ લઈ જાય છે. અને રમતા રમતા ક્લારા અચાનક નદીના જોખમી પ્રવાહમાં ખેંચાઈ જાય છે અને ડૂબી જાય છે.
ઓહ.
અને જોની મેં કિનારે ઊભી ઊભી આ બધું જુએ છે, એકદમ લાચાર, સ્તબ્ધ. એના બાળમાનસ પર આનો જે આઘાત લાગે છે એ કલ્પનાથી જ છે. આ ઘટના પછી તરત શું થાય છે? ભય અને પેલો અપરાધભાવ કે મેં માનું પ્રિયું ન માન્યું, એના કારણે જોની મેં સત્ય છુપાવી દે છે. નદી પર ખરેખર શું બન્યું એ પૂરી વાત કોઈને કહેતી નથી, એકદમ ચૂપ થઈ જાય છે.
અને પરિવાર માટે તો આ સમાચાર.
હા, ક્લારાના આકસ્મિક મૃત્યુના સમાચાર તો જાણે વીજળી પડવા જેવા હતા. એમનું જે શાંત ગોઠવાયેલું જીવન હતું એ ક્ષણભરમાં વેરવિખેર થઈ જાય છે, ભાવનાત્મક સંતુલન ખોરવાઈ જાય છે.
અહીંથી જ ખરી વાત શરૂ થાય છે નવલકથાની જટિલતા. આ ખાલી એક બાળકના મૃત્યુની વાત નથી, પણ એ વાતની ઊંડી તપાસ છે કે કેવી રીતે એક દુર્ઘટના આખા પરિવારના દરેક સભ્યના જીવનને, એમના સંબંધોને, એમના સપનાઓને મૂળમાંથી હલાવી નાખે છે.
બરાબર.
અને ખાસ તો પેલું જોનીમેનું મૌન, જે કદાચ શરૂઆતમાં રક્ષણ માટે હતું, પણ પછી એ જ અપરાધભાવનો મોટો બોજ બની જાય છે અને આખા પરિવારની જે સાજા થવાની પ્રક્રિયા હોય એને ક્યાંક ને ક્યાંક રોકે છે. સવાલ એ નથી રહેતો કે પરિવાર ટકી રહેશે કે નહીં, પણ કેવી રીતે ટકશે, એ મૌન અને દુઃખના પડછાયા હેઠળ એમનું જીવન કેવું હશે, એમની વચ્ચે ફરી વાતચીત શરૂ થશે ખરી?
દરેક જણ આ દુઃખને પોતાની રીતે અનુભવે છે અને એમની પ્રતિક્રિયા પણ અલગ છે, જે ખૂબ વાસ્તવિક લાગે છે. એલિસ માં તરીકે એ પોતાની જાતને દોષી માને છે.
સ્વાભાવિક છે.
એ તીવ્ર અપરાધભાવ અનુભવે છે અને એટલે એ ધર્મ અને ચર્ચના જે રીતિરિવાજો છે એમાં વધારે ને વધારે ડૂબતી જાય છે. ઈશ્વરની ઈચ્છા માનીને શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે, પણ આમાં એ એટલી ખોવાઈ જાય છે કે ભાવનાત્મક રીતે પોતાની જીવતી દીકરી જોનીમેથી ખૂબ દૂર થઈ જાય છે.
હા, એમની વચ્ચે જાણે એક દિવાલ બની જાય છે. અને એલિસની આ જે પ્રતિક્રિયા છે એ ખરેખર વિચારવા જેવી છે. એક તો એ સમયની જે સામાજિક અપેક્ષાઓ હતી એ માતા પર બાળકની સુરક્ષાની બધી જવાબદારી નાખી દેતી હતી.
સાચી વાત.
એટલે એનો અપરાધભાવ વધી જાય. અને બીજું, એની શ્રદ્ધા એને ટકવા માટે બળ તો આપે છે, પણ કદાચ સત્યનો સામનો કરવાથી બચાવવાનું એક સાધન પણ બની જાય છે. ક્લાર્ક અહીં ધર્મના બંને પાસા, આશ્વાસન અને અંતર, બહુ સૂક્ષ્મ રીતે બતાવે છે.
જ્યારે વિલી પિતા, એનું દુઃખ વ્યક્ત કરવાની રીત અલગ છે, અથવા એમ કહીએ કે વ્યક્ત જ નથી કરી શકતો. એકદમ ચૂપ થઈ જાય છે, પોતાની લાગણીઓ બધી અંદર જ દબાવી દે છે અને બસ દિવસ રાત કામમાં લાગી જાય છે. પરિવાર માટે ભૌતિક રીતે હાજર રહે છે, પણ ભાવનાત્મક રીતે જાણે ગેરહાજર. એની આ અક્ષમતા લાગણી વ્યક્ત ન કરી શકવાની એને એલિસ અને જોનીમે બંનેથી દૂર કરી દે છે.
વિલીનું આ મૌન પણ કદાચ એ સમયની પુરુષો પાસેની અપેક્ષાઓનું પ્રતિબિંબ છે નહીં, કે મજબૂત રહો, લાગણીઓ ન બતાવો, પરિવારનું ધ્યાન રાખો.
હા, બિલકુલ.
પણ ક્લાર્ક એ પણ સરસ રીતે બતાવે છે કે આવી મજબૂતીની કિંમત શું હોય છે. જ્યારે વાતચીત બંધ થઈ જાય ત્યારે દુઃખ ઓછું નથી થતું, પણ વધારે એકલવાયું અને ભારરૂપ બની જાય છે. પરિવારના સભ્યોને જોડવાને બદલે દૂર ધકેલે છે.
અને પછી છે જોનીમે, જેણે બધું નજરે જોયું છે, જે મનોમન પોતાને જ ક્લારાના મૃત્યુ માટે જવાબદાર માને છે. એ તો અપરાધભાવ, ડર, મૌન અને ભયંકર એકલતામાં ધકેલાઈ જાય છે.
હા,
એને લાગે છે કે પરિવાર પર જે આફત આવી છે એના મૂળમાં એ પોતે જ છે, અને આ વિચારનો બોજ એ પોતાના નાનકડા ખભા પર લઈને ફરે છે. એનું બાળપણ જાણે છીનવાઈ ગયું હોય એવું લાગે.
જોણી, મેનું પાત્રાલેખન તો આ નવલકથાનું હૃદય છે એમ કહી શકાય. ક્લાર્ક ખૂબ જ સહાનુભૂતિથી બતાવે છે કે કેવી રીતે આ એક ઘટના અને એ પછીનું મૌન એની આખી ઓળખને ઘડી નાખે છે. એ ઉંમર કરતાં વહેલી મોટી થઈ જાય છે, પણ એ પરિપક્વતા સમજણમાંથી નથી આવતી, ભય અને અપરાધભાવમાંથી આવે છે. એ સારી બનવાનો પ્રયાસ કરે છે, પણ એ સારાપણું જાણે એક મહોરું બની જાય છે જે એની અંદરના દર્દને છુપાવે છે. એના મનમાં જે સતત સંઘર્ષ ચાલે છે, એની એકલતા, એની પીડા, એ વાચકને સીધી સ્પર્શે છે.
આ પારિવારિક દુર્ઘટનાની વચ્ચે પેલો સમુદાય છે, એમની ભૂમિકા પણ ખાસ છે. શરૂઆતમાં જોર્જટાઉનનો જે આફ્રિકન અમેરિકન સમુદાય છે એ બાયનમ પરિવારને ટેકો આપે છે, સહાનુભૂતિ દર્શાવે છે.
હા, શોકમાં ભાગ લેવા આવે છે, મદદ કરે છે.
લોકો આવે છે, ખાવાનું લાવે છે, પ્રાર્થના કરે છે. આ બધું શરૂઆતમાં ટકી રહેવામાં મદદ પણ કરે છે, પણ સમય જતાં ક્યાંક ને ક્યાંક અફવાઓ, લોકોની વાતો, અનુમાનો અને પેલો જજમેન્ટલ થવાનો ડર પણ ઊભો થાય છે.
બરાબર.
ખાસ કરીને જોની મે એ સમુદાયની સતત તાકતી નજરોનો ભાર અનુભવે છે. એને એમ લાગે છે કે જાણે બધા એના રહસ્યને જાણતા હોય અથવા એના વિશે કંઈક જુદું વિચારતા હોય.
આ મુદ્દો ખરેખર મહત્વનું છે. સામુદાયિક ટેકો અને સામુદાયિક દબાણ વચ્ચેની જે પાતળી રેખા છે, ક્લાર્ક બતાવે છે કે કેવી રીતે એ જ સમુદાય મુશ્કેલીના સમયે એક તરફ હૂંફ આપે પણ બીજી તરફ અપેક્ષાઓ અને સામાજિક નિયંત્રણનો બોજ પણ બની શકે.
સાચી વાત.
વ્યક્તિનું પોતાનું દુઃખ કેવી રીતે સમાજની નજરમાં આવીને વધારે ગૂંચવાઈ જાય છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. આ ખાલી બાયનમ પરિવારની નહીં પણ એ જે સમાજમાં રહે છે એની પણ વાર્તા છે.
સમય વીતે છે. જોનીમે કિશોરાવસ્થામાં પ્રવેશે છે, પણ પેલો ક્લારાના મૃત્યુનો અને રહસ્યોનો પડછાયો હજી એના પર છે. એ ખૂબ ગંભીર, પોતાનામાં જ રહેતી છોકરી બની જાય છે. એને બીજા બાળકો સાથે ભણવામાં, મિત્રો બનાવવામાં તકલીફ પડે છે, એટલે પોતાનો બધો સમય ભણવામાં લગાવે છે. જાણે પોતાની સાથે ક્લારાના ભાગનું જીવન પણ જીવી રહી હોય, એના ભાગની સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહી હોય.
પેલું વાક્ય આવે છે ને, બે માટે સારી બનવું પડશે.
હા, એ જ.
બે જણ માટે સારી બનવું પડશે. એના મનમાં આ વાત ઘર કરી ગઈ છે. આ સમયમાં એને એક મિત્ર મળે છે જે થોડો ટેકો આપે છે, અને એક મહત્વનો વળાંક ત્યારે આવે છે જ્યારે એને ચર્ચના બાપ્તિસ્મા માટે ફરીથી પોટોમેક નદીએ જવું પડે છે.
ઓ, એ તો બહુ અઘરું હશે એના માટે.
હા, એના માટે તો પોતાના સૌથી મોટા ડર અને ટ્રોમાનો સામનો કરવા બરાબર હતું. જોની મેની આ કિશોરાવસ્થા એની અંદરની ટકી રહેવાની શક્તિ અને પેલો ટ્રોમાનો લાંબા ગાળાનો પ્રભાવ, એ બે વચ્ચેનો સતત સંઘર્ષ બતાવે છે. એક તરફ એ ભણીને, જવાબદાર બનીને પરિસ્થિતિ સામે લડવાનો પ્રયાસ કરે છે, પણ બીજી તરફ પેલો અપરાધભાવ અને રહસ્યનો બોજ એને ભાવનાત્મક રીતે મુક્ત નથી થવા દેતો. એ જે બે માટે સારી બનવાનો પ્રયત્ન કરે છે એ ખરેખર તો પ્રાયશ્ચિતનો એક રસ્તો છે, પણ એની પોતાની ઓળખને વિકસવામાં પણ રોકે છે.
બરાબર.
અને પેલું બાપ્તિસ્મા માટે નદી પર પાછું જવું એ ખાલી ધાર્મિક વિધિ નથી, એના માટે તો ભૂતકાળનો સામનો કરવો, શુદ્ધ થવું અને કદાચ મુક્તિ મેળવવાની એક બહુ જ જટિલ અને ડરાવણી ક્ષણ છે. ક્લાર્ક અહીં બતાવે છે કે ટ્રોમામાંથી બહાર આવવું એ કોઈ સીધી લીટી નથી, વારંવાર ભૂતકાળના પડછાયા સાથે ટકરાતા રહેવું પડે છે.
નવલકથા જેમ જેમ અંત તરફ જાય છે તેમ વર્ષોથી બાયનમ પરિવારમાં જે ભારેખમ મૌન છવાયેલું હતું એ ધીમે ધીમે તૂટવાની શક્યતા ઊભી થાય છે. જોનીમે હવે યુવાન થઈ ગઈ છે અને એ પોતાના અંદર જે સત્ય દબાવીને રાખ્યું હતું એનો સામનો કરવાની અને એને શબ્દોમાં કહેવાની દિશામાં પહેલું થોડું ડરતા ડરતા પગલું ભરે છે. આ કબૂલાત એ કદાચ બીજા કોઈ માટે નથી કરતી, પણ પોતાના આત્મા પરથી વર્ષો જૂનો બોજ હળવો કરવા માટે કરે છે. આનાથી કઈ જાદુઈ રીતે બધું બરાબર નથી થઈ જતું પરિવારમાં, પણ વર્ષો પછી એમની વચ્ચે વાતચીતની એક ખૂબ ધીમી, નાજુક પણ મહત્વની શરૂઆત થાય છે.
એટલે સંપૂર્ણ સાજાપણું નથી પણ શરૂઆત છે.
હા, બરાબર. જોનીમે માટે આ સ્વક્ષમા તરફની લાંબી અને મુશ્કેલ મુસાફરીનો આરંભ છે. એ ધીમે ધીમે શીખે છે કે એ દુર્ઘટના એની ઓળખનો એક ભાગ છે, પણ એ જ એની સંપૂર્ણ ઓળખ નથી.
આ સમાપન વાર્તાના વાસ્તવિક અને ઊંડા અભિગમને બતાવે છે. ક્લાર્ક કોઈ સરળ સુખદ અંત નથી આપતા, કારણ કે હીલિંગ, સાજા થવાની પ્રક્રિયા એ જટિલ છે, લાંબી છે, ક્યારેક ક્યારે પૂરી પણ નથી થતી.
સાચી વાત.
મહત્વનો એ છે કે મૌન તૂટે છે, વાતચીતની શક્યતા ઊભી થાય છે, અને ક્ષમા બીજા માટે અને પોતાના માટે એક વિકલ્પ તરીકે દેખાય છે. જોનીમેનું પોતાના સત્યનો સ્વીકાર કરવો એ એની મુક્તિ તરફનું એક મોટું પગલું છે, ભલે પછી સંબંધો પહેલા જેવા ન થઈ શકે. જો આપણે ફરીથી આખી નવલકથાના મુખ્ય વિષયો જોઈએ તો એક તો પેલી નિર્દોષતા અને સલામતી કેટલી નાજુક હોય છે. ફ્રેજિલિટી ઓફ ઇનોસેન્સ એન્ડ સિક્યોરિટી એ ક્લારાની ઘટનાથી સ્પષ્ટ થાય છે.
બરાબર.
એલિસના પાત્ર દ્વારા માતૃત્વની જે જવાબદારીઓ છે એની જટિલતા અને એની સાથે જોડાયેલો અપરાધ ભાવ, નેચર ઓફ મટર્નલ રિસ્પોન્સિબિલિટી એન્ડ ગિલ્ટ, એની ઊંડી ચર્ચા છે. અને એક બહુ જ મહત્વનો મુદ્દો જે ક્લાર્ક અસરકારક રીતે બતાવે છે એ છે વ્યક્તિગત દુર્ઘટના અને સામાજિક અસમાનતાનો સંગમ, ઇન્ટરસેક્શન ઓફ પર્સનલ ટ્રેજેડી એન્ડ સોશિયલ ઇનઇક્વોલિટી.
હા, એ બહુ મહત્વનું છે.
એ બતાવે છે કે બાઈનમ પરિવારનું દુઃખ ખાલી વ્યક્તિગત નથી, પણ એ સમયનો જે ભેદભાવ હતો, આર્થિક મર્યાદાઓ હતી, એનાથી કેવી રીતે વધારે ઘેરું અને જટિલ બને છે અને એનાથી એમની સાજા થવાની પ્રક્રિયા પણ અટકે છે.
પોટોમેક નદી પોતે જ પ્રકૃતિની સર્જન અને સંહાર બંને શક્તિઓનું પ્રતીક બની રહે છે.
અને અંતે સૌથી અગત્યનો સંદેશ, મને લાગે છે કે દુઃખ અને ઉપચારની જે જટિલતા છે, કોમ્પ્લેક્સિટી ઓફ ગ્રીફ એન્ડ હીલિંગ, એના વિશે છે. એ સીધી લીટીમાં નથી ચાલતું, પણ વારંવાર ભૂતકાળ તરફ પાછું વળે છે, ચક્રિય છે અને દરેક માટે અલગ ગતિએ આગળ વધે છે.
આ બધું ભાવનાત્મક ઊંડાણ અને વિષયોની ગહનતા પાછળ ક્લાર્કની લેખન શૈલીનો પણ મોટો હાથ છે. ખાસ કરીને એમણે જે રીતે વાર્તા કહી છે એ નોંધપાત્ર છે.
હા, એમનું વર્ણન, પરિપ્રેક્ષ્ય,
હા, તૃતીય પુરુષ મર્યાદિત સર્વજ્ઞ, થર્ડ પર્સન લિમિટેડ ઓમ્નિશન્ટ નો ઉપયોગ કર્યો છે. એટલે કે વાર્તા મુખ્યત્વે જોની મેના વિચારો અને લાગણીઓ દ્વારા આપણી સામે આવે છે, જો કે ક્યારેક આપણે એલિસ કે વિલીના મનમાં પણ ડોક્યું કરી શકીએ છીએ.
અને આ પસંદગી બહુ અસરકારક છે, કારણ કે એ વાચકને સીધા જોનીની અંદરની પીડા, એના અપરાધ ભાવની ગૂંગળામણ, એના મૌન સંઘર્ષનો અનુભવ કરાવે છે.
બરાબર, આપણે જાણે એની આંખોથી જ દુનિયા જોઈએ છીએ, એના ડરને અનુભવીએ છીએ, અને એનાથી પેલો નાટકીય વ્યંગ પણ સર્જાય છે, જ્યાં આપણને વાચક તરીકે કદાચ ખબર હોય કે શું થઈ રહ્યું છે, પણ જોનીમે પોતે ગૂંચવાયેલી છે.
અને એમની ભાષા, ક્લાર્કની શૈલી ખૂબ કાવ્યાત્મક છે, સંવેદનાઓથી ભરપૂર, ચિત્રાત્મક.
હા, એ શબ્દોથી એવું વાતાવરણ ઊભું કરે છે કે આપણને જાણે જોર્જટાઉનની ગલીઓ, પેલી નદીની ભીનાશ અને બાઈનમ પરિવારના ઘરમાં જે ગૂંગળામણ છે એનો સીધો અનુભવ થાય.
અને એમણે જે તે સમયની આફ્રિકન અમેરિકન બોલીનો લય અને લહેકો પકડ્યો છે એ પણ કમાલ છે. એનાથી પાત્રો અને વાર્તા વધારે સાચા લાગે છે.
બિલકુલ, પ્રતીકવાદ, સિમ્બોલિઝમ પણ આ નવલકથાનો એક મોટો ભાગ છે. જેમ આપણે વાત કરી, પોટોમેક નદી એ ખાલી એક જગ્યા નથી, પણ એક શક્તિશાળી, બહુ બધા અર્થ ધરાવતું પ્રતીક છે. જીવન અને મૃત્યુ, પાપ અને પવિત્રતા, બાપ્તિસ્મા માટે ભય અને મુક્તિ, સત્ય અને રહસ્ય, આ બધું જ એમાં સમાયેલું છે.
હા, એ વાર્તાનું ભૌતિક અને ભાવનાત્મક કેન્દ્ર છે.
એવી જ રીતે પાણીની જુદી જુદી છબીઓ, વોટર ઇમેજરી, નદીનું પાણી, પાત્રોના આંસુ, પરસેવો, બાપ્તિસ્માનું પાણી, આખી વાર્તામાં વારંવાર આવે છે. ક્યારેક એ શુદ્ધિકરણ બતાવે, ક્યારેક દુઃખનો પ્રવાહ, ક્યારેક દબાયેલી લાગણીઓનો ઉભરો, તો ક્યારેક જીવનની નિરંતરતા.
અને પેલી શરૂઆતની ગરમી અને હવામાન, હીટ એન્ડ વેધર, એ પણ ખાલી વાતાવરણ નથી, પણ પાત્રો પરનું જે ભાવનાત્મક દબાણ છે, આવનારી દુર્ઘટનાની જે તીવ્રતા છે, અને પછી ઘરમાં જે થીજી ગયેલી સ્થિતિ છે એનું પણ રૂપક બને છે. આ બધા તત્વો મળીને વાર્તાના ભાવ વિશ્વને ઘણું ઊંડું બનાવે છે.
ખરેખર આ પ્રતીકો અને કાવ્યાત્મક ભાષા જ વાર્તાના મર્મને ઉજાગર કરે છે. ચાલો કેટલાક એવા અવતરણો જોઈએ જે આ નવલકથાના હૃદયને સ્પર્શે છે. તમે શરૂ કરશો?
હા, ચોક્કસ. એક અવતરણ જે નદીના બેવડા સ્વભાવ, એનું આકર્ષણ અને એનો છુપાયેલો ભય વિશે ઘણું કહે છે, એ કંઈક આવું છે. નદી એક લાલચ આપનારી હતી. તેની ચમકતી સપાટી નીચે તે પોતાની ખરી તાકાતનું સત્ય છુપાવતી હતી. બાળકોને ઠંડક અને આઝાદીનું વચન આપતી હતી, પણ ચૂપચાપ તેમને પોતાની તરફ ખેંચી રહી હતી.
વાહ, કેટલું સચોટ વર્ણન છે. આ ખાલી નદી નથી, પણ કદાચ જીવન અને નિર્દોષતા પર રહેલા જોખમની પણ વાત છે. જે સુંદર દેખાય એની પાછળ પણ ભય હોઈ શકે, આવનારી ઘટનાનો સ્પષ્ટ ઇશારો છે આમાં.
બરાબર. બીજું કોઈ અવતરણ જે પેલી મૌન અને દુઃખની સ્થિતિ બતાવતું હોય?
હા, હાઈમન પરિવારના ઘરમાં જે મૌન પ્રસરેલું હતું એના વિશે ક્લાર્ક લખે છે. તેમના ઘરના મૌનમાં જો કોઈ સૌથી મોટો અવાજ હતો તો તે પાણીમાં પડેલા છપાકાની સ્મૃતિનો હતો. દરેક વણ બોલાયેલો શબ્દ, દરેક ટાળેલી નજર, ક્લારાનું નામ લીધા વગર તેને યાદ કરવાની એક બીજી રીત હતી.
આ પંક્તિઓ તો ખરેખર હૃદય સંસર્વી ઉતરી જાય એવી છે. બતાવે છે કે મૌન ક્યારેક શબ્દો કરતાં પણ વધારે બોલકું હોઈ શકે છે. વણ ઉકેલાયેલું દુઃખ કેવી રીતે ઘરના ખૂણે ખૂણામાં ભરાઈ જાય છે અને સંબંધોમાં કેવી અદ્રશ્ય દિવાલો ઊભી કરે છે, આનાથી સારું વર્ણન શું હોય?
અને જોની મેના આંતરિક સંઘર્ષ વિશે?
હા, જોનીમે જ્યારે પોતાની જાત પર ક્લારાના જીવનની જવાબદારી લેવાનું નક્કી કરે છે, એ ક્ષણનું એક નાનું પણ બહુ જ મહત્વનું વાક્ય છે. હવે તેણે એક સારી છોકરી બનવું પડશે, બે જણ માટે પૂરતી સારી.
આ નાનકડું વાક્ય જોનીમેના આખા જીવનનો ભાર કહી જાય છે. એનો અપરાધ ભાવ, એનું પ્રાયશ્ચિત, પોતાની ઓળખ પર જે બોજ લદાઈ ગયો છે, બધું જ આ બે લીટીમાં આવી જાય છે.
એને ખૂબ જ જટિલ અને દર્દનાક બનાવે છે. આ અવતરણો ખરેખર નવલકથાના મર્મને સ્પર્શે છે.
એકંદરે રિવર ક્રોસ માય હાર્ટ વાચક પર ખૂબ ઊંડી ભાવનાત્મક અસર છોડે છે. ક્લાર્ક નુકસાન, દુઃખ, અપરાધભાવ જેવા ભારે વિષયોને ખૂબ જ સંવેદનશીલતા અને કરુણાથી રજૂ કરે છે.
હા, અને સંયમ પણ છે. કોઈ મેલોડ્રામા નથી.
બરાબર, કોઈ સરળ જવાબો નથી આપતા, પણ માનવીય સંબંધોની જે ગૂંચવણો છે, લાગણીઓનું જે ઊંડાણ છે, એને પૂરી વાસ્તવિકતા સાથે સામે લાવે છે. અને ખાસ તો પેલો ગુપ્તતાનો બોજ, એ કેવી રીતે વ્યક્તિના જીવનને અને સંબંધોને વર્ષો સુધી અસર કરી શકે છે, એ વિચાર મનમાં રહી જાય છે.
બિલકુલ. અને આટલા દુઃખ અને સંઘર્ષની વચ્ચે પણ આ વાર્તા માનવીય ભાવનાઓની જે સ્થિતિસ્થાપકતા છે, ટકી રહેવાની જે ક્ષમતા છે, એની વાત પણ કરે છે.
હા, પણ એ સાથે એ પણ સ્પષ્ટ કરે છે કે સાજા થવાની, હિલિંગની પ્રક્રિયા સીધી, સરળ કે ઝડપી નથી. એ ધીમી છે, અપૂર્ણ છે, ક્યારેક પાછી પણ પડે છે અને દરેક માટે અલગ હોય છે.
આ નવલકથા વાંચ્યા પછી ખરેખર આપણી અંદર જે લોકો ચૂપચાપ પીડા સહન કરતા હોય એમના પ્રત્યે વધુ સહાનુભૂતિ જાગે છે. વાતચીતનું, સંવાદનું મહત્વ સમજાય છે. અને ક્ષમા, ખાસ કરીને પોતાની જાતને માફ કરવાની જે પ્રક્રિયા છે, એ કેટલી જટિલ છતાં જરૂરી છે, એના પર વિચાર કરવા મજબૂર થઈએ છીએ.
નિશંકપણે આ કથા આપણને એ યાદ અપાવે છે કે અકલ્પનીય નુકસાન અને મૌનના બોધ સામે લડવા માટે આંતરિક શક્તિ અને પેલી ટકી રહેવાની વૃત્તિ કેટલી જરૂરી છે.
અને સાથે એ પણ દર્શાવે છે કે સૌથી ઊંડા દુઃખ અને વર્ષોના મૌન પછી પણ સંવાદ અને ક્ષમા દ્વારા ભલે રસ્તો લાંબો અને મુશ્કેલ હોય, પણ જીવનમાં ફરીથી જોડાણ અને અર્થ શોધી શકાય છે.
બરાબર કહ્યું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.